તારીખ 28/3/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 489 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 283
નિરાકુળ જ્ઞાયક સ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કરશે. ભગવાનની આજ્ઞા છે, સર્વજ્ઞાનીઓની, દેવની, ગુરુની અને શાસ્ત્રની સિદ્ધિ આજ્ઞા છે. બીજી અનેક વાતો હોય તો પણ આ કહેવા માટે છે. અનેક પ્રકારે વિષયનો વિસ્તાર ચાલ્યો છે કથનની અંદર, તો પણ જે કાંઈ કહેવું છે એ આ કહેવું છે કે જ્ઞાયક સ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. એનો અર્થ એ છે કે તારો પુરુષાર્થ જ્ઞાયક સ્વભાવને છોડીને રાગને અને રાગના વિષયને અનુભવવામાં લાગેલો છે. પુરુષાર્થ તો કાર્ય કરે છે, પણ અપુરુષાર્થ રૂપે કાર્ય કરે છે, અથવા ઉલટા પુરુષાર્થ રૂપે કાર્ય કરે છે. એમાં એ કાર્ય કરે છે કે એ રાગને અનુભવવાનો એનો પ્રયાસ છે અને રાગનો વિષય પંચેન્દ્રિયના જે વિષયો છે એનો અનુભવ કરે છે અને એમાં પુરુષાર્થ લાગેલો રહે છે. વાસ્તવિક પરિસ્થિતિ તો એ છે કે આ જીવ જેનાથી અનુભવ કરે છે એવું જે જ્ઞાન, તે જ્ઞાન દ્વારા જાણી શકે છે ગમે તેટલું, પણ અનુભવી શકતો નથી કદી ક્યારે કોઈને પણ પોતાના સિવાય. માત્ર એને પરપદાર્થનો અનુભવ થતો હોવાનો અભ્યાસ છે. પરપદાર્થ જ્ઞાનમાં જણાતો હોવાથી માત્ર પરપદાર્થ અનુભવાતો છે, અનુભવાય છે એવો અભ્યાસ થાય છે. લાડવા દાળ ભાતને આ આત્મા અનુભવી શકતો નથી, ગુરુદેવ તો સ્પષ્ટ આટલા વચનો કહેતા. પણ પરમાર્થે તો એની અવસ્થાના રાગને પણ એ અનુભવી શકતો નથી. જો એ રાગને સ્વપણે અનુભવે તો રાગ અને જ્ઞાન અનુભવનાર એક થઈ જાય, અથવા જ્ઞાનમાં રાગનો પ્રવેશ નહીં થઈ શકતો હોવાને લીધે જ્ઞાન કે જે પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ છે, એમાં સિવાય જ્ઞાન બીજો અનુભવ થવાનો અશક્ય છે, કરી શકાતો જ નથી. જેમ જળ દ્વારા ચેતનનું કાર્ય કરવું અશક્ય છે, એવું જ ચૈતન્ય સ્વરૂપે જ્ઞાન તે દ્વારા રાગનું જ્ઞાન સિવાય અન્યનું અનુભવવું અશક્ય છે. પોતાના સ્વભાવનો અનુભવ કરી શકે છે, પણ સ્વભાવને છોડીને અન્યનો અનુભવ કરી શકતો નથી. છતાં કરતો હોવાનો એને જે ભાસ છે, આભાસ છે, એને મિથ્યા અનુભવ કહેવામાં આવ્યો છે. એ એનો મિથ્યા અનુભવ છે, એનો સાચો અનુભવ નથી. કોઈ એમ કહે કે મેં ગોળ ચાખ્યો ને મને ગળ્યો લાગ્યો, તો ગળપણનું જાણવું થયું છે પણ ગળપણનું લાગવું થઈ શકતું નથી. એ અધ્યાસ છે. આમ છે અહીંયા તો એમ કેવું છે કે પુરુષાર્થ કરે એમ નહીં, પ્રબળ પુરુષાર્થ કર. એટલા માટે કહે છે કે તારો પુરુષાર્થ ખોટા સ્થાનમાં અન્ય સ્થાનમાં પકડાઈ ગયો છે, જોડાઈ ગયો છે, ત્યાંથી છૂટવા માટે તારે પહેલાં જોર કરવું પડશે, જોર કરવું પડશે. જોર કરીને તું આ બાજુ આવ, આ બાજુ આવ, એટલે નાયક સ્વભાવને અનુભવવાનો પુરુષાર્થ કર. એમ ન કહ્યું કે શાસ્ત્ર વાંચનનો પુરુષાર્થ કર, એમ ન કહ્યું કે સાંભળવાનો પુરુષાર્થ કર, લખવાનો પુરુષાર્થ કર, વિચારવાનો પુરુષાર્થ કર, વિકલ્પ કરવાનો પુરુષાર્થ કર, એવું ન કહ્યું. અનુભવ કરવાનો પુરુષાર્થ કર, સિદ્ધિ એમ વાત છે. પ્રશ્ન એ થવા યોગ્ય છે કે અનુભવ કરવો કેવી રીતે, આ પ્રશ્ન થવા યોગ્ય છે કે અનુભવ કરવો અમારે કઈ રીતે, કેવી રીતે કરવો. પણ તું અનુભવ, આનો અનુભવ કરે છો, તેનો અનુભવ કરે છો, એવું તો કરે છો કે નહીં? ઠંડીનો અનુભવ કરું છું, ગરમીનો અનુભવ કરું છું, રાગનો અનુભવ કરું છું, હરખનો અનુભવ કરું છું, શોકનો અનુભવ કરું છું, આ તો અનુભવ કરે છે કે નહીં? એ કઈ રીતે કરે છે? ભલે સહજ થઈ જાય પણ એને તપાસ કે અનુભવ કઈ રીતે થાય છે એ તો તપાસ. પછી તો વિષય ફરવાની વાત રહી, પણ અનુભવ કેમ કરવો એ વાત તો ન રહી ને. આ વિષયને આપણે બે વિભાગમાં, બે ફ્રેક્શનમાં વિચારીએ છીએ કે કોનો અનુભવ કરવો અને કઈ રીતે અનુભવ કરવો. તો કઈ રીતે અનુભવ કરવો એનું સમાધાન, એનું સોલ્યુશન આ છે કે તું કાંઈ ને કાંઈ અનુભવ કરે છો એટલે અનુભવ કઈ રીતે કરવો એ રીતનો સવાલ તારા માટે ઊભો થતો નથી. હા, પણ અનુભવ કરવું જ પોતે કરે છે, તો અનુભવ કરે છે એટલે એને અનુભવ કરતા નથી આવડતો, એ પ્રશ્ન તો રહ્યો નહીં ને. હવે તો વિષય બદલવો રહ્યો કે જે ઇન્દ્રિયના વિષયનો અનુભવ છે એના બદલે અતિન્દ્રિય આત્મતત્વનો અનુભવ કરવો, એ એ વાત છે. તો જેને વિષય કરે છે પોતા રૂપે, સુખના કારણ રૂપે, એનો એ અનુભવ કરે છે. શરીરને પોતા રૂપે અનુભવ કરે છે, અન્ય પદાર્થમાં પોતા રૂપનું કરે છે, અને એમાં સુખનું કારણ એને સુખ મને જોવામાં આવે છે કે આનાથી મને સુખ થશે, આ અનુભવથી મને સુખ થશે, આ અનુભવથી મને સુખ થશે. ગરમી પડે છે તો ઠંડીના અનુભવથી મને સુખ થશે, ભૂખ લાગી છે તો આહારના અનુભવથી મને સુખ થશે, એમ છે કે નહીં? એને સુખનું કારણ માનીને અનુભવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન કહે છે કે તું અનુભવી નથી શકતો, તું તેનાથી ખાલી ને ખાલી રહે છે. જે પદાર્થનો અનુભવ કરતો હોવાનું તું માને છે તે પદાર્થથી તું તદ્દન શૂન્ય રહે છે, તદ્દન ખાલી રહે છે. તે પદાર્થનો જરા પણ તારામાં આવવું બનતું નથી, કોઈ અંશે આવવું બનતું નથી, અનંતમાં અંશે પણ આવવું બનતું નથી. તું તો ખાલી ને ખાલી છો અને તેથી તને તૃપ્તિ થતી નથી. અનુભવ થયો એમ લાગવા છતાં તારી દશામાં અતૃપ્તપણું રહેવાનું આ કારણ છે અને સદાય એમ રહેવાનું છે. ક્યારે તૃપ્તિ થવાનો એમાં સવાલ નથી. આ એની પ્રેક્ટિકલ સાઈડ છે કે ચોખ્ખી. હવે જો પોતાનો અનુભવ કરવો હોય તો પોતાનો અનુભવ કરવો એટલે કોનો કે સ્વભાવનો અનુભવ કરવો. કેવા સ્વભાવનો અનુભવ કરવો કે જ્ઞાન સ્વભાવનો અનુભવ કરવો. નાયક સ્વભાવ અહીંયા કયો છે? નાયક એટલે જ્ઞાનને કરનારો તે જ્ઞાયક. નાયકનો સીધો સાદો અર્થ આ છે, જ્ઞાનને કરે તે જ્ઞાયક. એટલે કરવા કરનારો. તો જ્ઞાનને કરનારો છે તે જ્ઞાયક છે. એટલે કે જ્ઞાન અનુભવ કરનાર જ્ઞાન છે ને અનુભવનાર પણ જ્ઞાન છે. એટલી વાત છે કે એમાં માત્ર પર્યાયત્વનું અવધારણ નથી. અવધારણ એટલે પોતા રૂપે ધારવું, તેને અવધારણ કહે છે. પણ જ્ઞાનમાં સ્વભાવનો, જ્ઞાન સ્વભાવનો સ્વપણે પોતાપણે અનુભવ થવો એને કરવો એમ કહેવામાં આવે છે. એ સત્ય પુરુષાર્થનું, સમ્યક પુરુષાર્થનું એ કાર્ય છે. તે જ આત્માનો અનુભવ છે. સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. ત્યાં જ્ઞાન જ આત્મા છે. સમ્યક જયંતિના દિવસે પૂજ્ય બહેનશ્રીના વક્તવ્યમાં એવી વાત ઉપસાવીને આવી છે કે એટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે. એ જ્ઞાનમાં જ તું પ્રીતિ કર, એ જ્ઞાનમાં જ તું રુચિ કર, એ જ્ઞાનનો જ તું અનુભવ કર. જ્ઞાનને પકડી પકડીને વાત લેતા હતા, એટલો જ તું આત્મા છો. કેમ કે અનુભવનાર જ્ઞાન છે ને જ્ઞાન સ્વભાવનો અનુભવ કરવો છે. જ્ઞાનને પોતાના સ્વભાવનો અનુભવ કરવો છે કે જે સ્વભાવ જ્ઞાનમાં રહેલો છે, વ્યાપેલો છે, અથવા એ જ્ઞાનને આધારે રહેલો એ જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન ક્રિયાના આધારે રહેલો જ્ઞાન સ્વભાવ છે. પણ માત્ર ક્રિયાને પકડવી નથી, સ્વભાવને પકડવો છે ક્રિયામાંથી. એટલી વાત છે. સમર અધિકાર ચાલ્યો છે ત્યાં એ વાત ચાલી છે કે જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન રહેલું છે, ત્યાં પરિણામના આધારે સ્વભાવ છે એવી વાત કરી છે. પરિણામના આધારે સ્વભાવ છે એમ કેમ કહેવાય કે પરિણામમાં સ્વભાવ વ્યાપ્ત છે ત્યાંથી ગ્રહણ કરવો છે, એટલે એના આધારે સ્વભાવ છે, એના નિમિત્તે સ્વભાવ છે એમ કહેવામાં આવે છે. એવું આધાર આદેશ સંબંધની તો વ્યાખ્યા કરી છે. આ જગતમાં પર વસ્તુ સાથે આધાર આદેશ સંબંધ હોતો નથી. તેથી આકાશને કોઈનો આધાર નથી. એકલા આકાશને જો ચિંતવવામાં આવે, વિચારવામાં આવે, તો દસે દિશામાં જેનો અમર્યાદિત ફેલાવ છે એવું આકાશ કોઈના આધાર વિના જ છે, આકાશ દ્રવ્ય. એ જ રીતે એકલા જ્ઞાનને, એકલા આકાશની જેમ એકલા જ્ઞાનને જો ચિંતવવામાં આવે, દ્રષ્ટિમાં લેવામાં આવે, તો જ્ઞાન જ્ઞાનના આધારે રહેલું છે, અથવા જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન રહેલું છે, એટલે કે સ્વભાવ રહેલો છે એમ આધાર આદેશ સંબંધથી એ વાત લીધી છે. ગ્રહણ કરવાનું છે ને, અવલંબન લેવડાવવું છે. માત્ર જાણવું નથી પણ અવલંબન લેવડાવવું છે સ્વભાવનું. સ્વભાવનું અવલંબન કહો કે સ્વભાવનો અનુભવ કહો, બે એક વાત છે. અવલંબનમાં અનુભવ છે. જો અવલંબન નથી તો જ્ઞાન કેવી રીતે કામ કરે છે? આવો સ્વભાવ છે, તેવો સ્વભાવ છે, જ્ઞાનવાળો સ્વભાવ છે, આનંદમય સ્વભાવ છે, પૂર્ણ સ્વભાવ છે એમ જાણે કોઈ બીજાને જોવે છે. જ્ઞાનના પર્યાયમાં જેમ કોઈ અન્યને જોવે છે, અન્ય તત્વને જોવે છે, એવી રીતે જ્ઞાન કરે છે. અહીંયા એવી રીતે જાણવું નથી, અવલંબીને જાણવું છે. એને સાદી ભાષામાં અનુભવ કરવો છે એમ કહેવામાં આવે છે. તો એ પ્રકારનો તું પ્રયત્ન કર, પ્રયાસ કર કે તને નાયક સ્વભાવનો અનુભવ થાય અથવા અનુભવ રહે, એવો તું પ્રયાસ કર, એવો પુરુષાર્થ કર. અનુભવ અનુભવના પ્રયાસથી થશે, એ સિવાય બીજા કોઈ કારણથી, બીજા કોઈ પ્રકારથી, બીજા અનેક પ્રકારના સાધનથી અનુભવ નહીં થાય. જેમ સ્વાદ લેવા માટે સ્વાદ લેવાનો જ પ્રયત્ન કામ આવે, એમાં સૂંઘવાનો સાંભળવાનો પ્રયત્ન કામ ન આવે, એમાં સ્વાદ લેવા માટે એનો આસ્વાદ જ લેવો પડે, એમ અનુભવ કરવા માટે અનુભવનો જ પ્રયાસ કરવો પડે, બીજો બધો પ્રયાસ એના માટે એથી બહારની ચીજ છે. અને જે અનુભવથી બહારની ચીજ છે એનાથી અનુભવ થાય એ પ્રશ્ન રહેતો નથી. એટલે બહુ સીધી વાત અહીંયા એ આવી છે કે તારો જ્ઞાયક સ્વભાવ જે નિરાકુર શાંત સ્વરૂપે છે, એ સ્વભાવને તારામાં છે, તું એ સ્વરૂપે પોતે છું, અન્યના અનુભવનો પ્રકાર છોડીને પ્રબળ પુરુષાર્થ દ્વારા જોરથી એને અનુભવવાનો પુરુષાર્થ કર. પ્રારંભમાં મોક્ષ માર્ગે ચડવાનો કોઈ પ્રારંભ કરે છે ત્યારે જોરથી પ્રવેશ કરે છે, એનો એક સામાન્ય નિયમ છે. જેમ કોઈ દોરી દોરડું કોઈ ઠેકાણે ગાંઠથી જોડાઈ ગયું હોય, એને છોડવું હોય તો જરા બળ કરીને છોડવું પડે અથવા આંચકો મારીને છોડવું પડે. એમ આ જે રાગ સાથેની એકત્વની ગ્રંથિ પડી ગઈ છે, ગાંઠ અંદરમાં મિથ્યાત્વની પડી ગઈ છે, ત્યાંથી છૂટવા માટે કોઈ પણ સાધક જીવ શરૂઆતમાં જોર કરે છે, એકદમ જોરથી જ પ્રવેશ કરે છે. એવો જ એક કુદરતી એની સ્થિતિ જેવી છે. માત્ર વિચાર કર્યા કરે શિથિલતાથી, આત્મા આવો છે, આત્મા આવો છે, પ્રતિકૂળ છે, આમ છે, આમ છે, એ રીતે કાર્યનો પ્રારંભ થતો નથી. એટલે અહીંયા એક શબ્દ પુરુષાર્થની સાથે પ્રબળ પુરુષાર્થ કરેલો શબ્દ આવ્યો છે. પ્રબળ પુરુષાર્થ કર, આમ તો બેનશ્રીના વચનામૃતમાંના પ્રવચન પરમાર્થના બોલમાંથી થયા. એમને પોતાનો ઇતિહાસ જોઈએ તો એમનો પ્રવેશ બહુ જોરથી છે આ વિષયમાં, એમનો પ્રવેશ ખૂબ જોરથી છે, અસાધારણ જોરથી છે. પણ જોર હોય છે એ વાત નક્કી છે. હું તો ઘણું બળવાન પણ હતું પ્રારંભથી, પણ બળ તો જોર આવ્યા વિના તો જ્યાં ફસાઈ ગયો છે, સલવાઈ ગયો છે, ત્યાંથી નીકળવું એને મુશ્કેલ છે. કેમ કે અનાદિથી આજ જીવને રાગનો પક્ષ છે, અને ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી અશુભ રાગને છોડીને, અશુભ રાગને ઘટાડીને એ શુભ રાગમાં વિશેષપણે પ્રવર્તે છે, ત્યારે એને વ્યવહારનો પક્ષ સ્થૂળપણે કે સૂક્ષ્મપણે બંધાય છે અથવા રહી જાય છે. એટલે એને એ શુભ રાગ સુહાય છે, ઠીક લાગે છે, સારો લાગે છે. કેમ કે થોડી અશાંતિ મંદપણે થઈ જાય છે, અશાંતિની મંદતા થાય છે, અશુભમાં અશાંતિ તીવ્ર થાય છે, કષાય તીવ્ર થતો હોવાથી, અહીંયા કષાય મંદ થતો હોવાથી અશાંતિ પણ મંદ થાય છે, એટલે ત્યાં એને રહેવું ટકવું ફાવે છે, ત્યાં એ રોકાય છે. અને અહીંયાથી ફસાયેલો હોવાથી, પક્ષ બંધાયેલો હોવાથી છૂટવું મુશ્કેલ પડે છે. એટલે એને જોર ન કરે તો ત્યાંથી ન છૂટી શકે. જ્યાં સુધી જોર ન થાય ત્યાં સુધી છૂટી ન શકે. એટલે પહેલા તો એ જોર કરીને સ્વભાવના પક્ષમાં આવે છે. સ્વભાવના પક્ષમાં આવે છે ત્યારે પણ એટલો ખ્યાલ આવે છે કે આ હજી પક્ષ છે, અનુભવ નથી. એટલે એ પક્ષને એ છોડીને અનુભવમાં આવે છે. પણ એ પક્ષમાં આવે છે ત્યારે એ અનુભવવાના પ્રયત્નમાં, પુરુષાર્થમાં લાગે છે, તેથી એ પક્ષને છોડી શકે છે. ઘણું દૂર એમનું પણ અસાધારણ દૂર હતું. એ તો વચન છે એમાં, કાં તો વિકલ્પ છૂટી જશે અને કાં તો દેહ છૂટી જશે, બેમાંથી એક પરિણામ, એક રિઝલ્ટ આવે એવું હતું. જેમ દેહ છૂટે એવી કોઈ વેદના થાય અને દેહ છૂટી જાય, એવી અનુભવ માટેની વેદના હતી. નિજ પરમાત્માનો વિરહ એટલો હતો એમ છે. નિજ પરમાત્માનો એ વિરહ છે કે એ વિરહની વેદનામાં પ્રાણ એકવાર છૂટી જવાની પરિસ્થિતિ થઈ જાય, ત્યારે અનુભવ થયા વિના રહે નહીં, એવો જ સ્વભાવ છે, એવો જ આત્માનું સ્વરૂપ છે, એવો જ સ્વભાવ છે કે થયા વિના રહે નહીં. અને પુરુષાર્થનું જોર ન આવે ને અનુભવ થાય, એવું ત્રણ કાળમાં કોઈને માટે બન્યું નથી ને બનવાનું નથી, એની વાસ્તવિકતા છે. એ વિશે એક વાક્યમાં તો ઘણો અર્થ ભરેલો છે. અનુભવવાનો પ્રયત્ન કર, બીજો પ્રયત્ન ન કર. નાયક સ્વભાવને ઓળખ, નાયક સ્વભાવ સ્વરૂપ છું એવો નિશ્ચય કર, અને એ નિશ્ચય કરીને એને વિષય કરીને એને અનુભવવાનો પ્રયાસ કર, પ્રબળ પ્રયત્ન કર. માત્ર અનુભવવાનો જ પ્રયત્ન કર, અને એ સિવાય બીજો કોઈ પ્રયત્ન તો ન કર. એટલે વાંચન કરતા કરતા મને અનુભવ થઈ જશે એ વાત અહીંયા નથી. બીજી ક્રિયા કરતા આત્મા અનુભવ થશે એ તો પ્રશ્ન જ નથી. ચર્ચાના સ્થાને અસ્થાને છે એ તો. પણ વાંચન કરતા કરતા, જે વાંચનનો વિષય આત્મા છે, આત્મજ્ઞાન છે, આત્મદર્શન છે, એ કરતા કરતા અનુભવ થશે એ વાત રહેતી નથી. અનુભવવાનો પ્રયત્ન કરતા અનુભવ થશે, ને બીજી કોઈ રીતે અનુભવ નહીં. એમ કરીને એક જગ્યાએ એના પુરુષાર્થને કેન્દ્રિત કરવો છે, બધેથી એનો પુરુષાર્થ ઉઠાવી લેવો જોઈએ. તને બીજું આવડે ન આવડે, લખતા ન આવડે તેનાથી શું પ્રયોજન છે? બીજું એટલે બોલતા આવડે, સમજાવતા આવડે, લખતા આવડે તો તારું પ્રયોજન સિદ્ધ થશે એ વાત નથી. ભલે એવું કાંઈ ન આવડે પણ અંદરમાં અનુભવ કરવાનો પ્રબળ પુરુષાર્થ ચાલે તો અનુભવ થઈ જશે. બીજું કાંઈ નહીં આવડે તો એથી કંઈ તને નુકસાન જવાનું નથી, અને બીજું કાંઈ આવડશે તો તને લાભ થવાનો છે એમ પણ નથી. એનાથી નિરપેક્ષ છે એમ કહેવું છે. અનુભવ છે એનાથી નિરપેક્ષ છે, અને એનાથી પ્રયોજન પણ નથી. જ્ઞાયક સ્વભાવને જાણીને ફરીને કેવું છે એટલે આગલું પગથિયું મૂક્યું કે નાયક સ્વભાવને જાણીને, સ્વભાવને ઓળખીને, પોતાનો એ સ્વભાવ હોવાથી અને પોતાની જ્ઞાન ક્રિયામાં વ્યક્તપણે વિદ્યમાન હોવાથી તેને અનુભવવાનો પ્રબળ પ્રયત્ન કર. અહીંયા પણ પ્રબળ શબ્દ લીધો, પ્રબળ પ્રયત્ન કર, જોરથી એનો પ્રયત્ન કર. ઉપયોગ બીજેથી વ્યાવૃત કરીને ત્યાં સુધી કે બીજાગ્નિઓ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એનો પણ વ્યવચ્છેદ કરીને આવે છે. અંદર ગાથા નિરાકાર જ્ઞાનનો પણ વ્યવચ્છેદ કરીને, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીને, એટલે કે સ્વભાવનો આવિર્ભાવ કરીને, એ આવિર્ભાવ કરવું એનો અર્થ કે ભાવાન્વિત થવું. બસ એના રસમાં તરબોળ થવું, એ સ્વભાવ રસમાં તરબોળ થવું, એ પ્રકારે તું અનુભવવાનો પ્રબળ પ્રયત્ન કર. જાણ્યા વિના અનુભવ થશે એ પ્રશ્ન રહેતો નથી. તિર્યંચને પણ જ્ઞાન ને રાગ એ બંને ક્રિયામાંથી, વિદ્યમાન ક્રિયામાંથી, ચાલતી ક્રિયામાંથી આ વિભાવ છે, રાગ તે વિભાવ છે ને જ્ઞાનમાં સ્વભાવ છે એવું એને જાણવું થાય છે. જાણવું થાય છે ને અનુભવનો પુરુષાર્થ કરતા અવલંબવું થાય છે એટલે એને અનુભવ પણ થાય છે. ભણવાનો ત્યાં અવકાશ નથી. ભણવા જવું હોય તો ત્યાં ભણવાનો અવકાશ નથી. સમજી શકે, ભણી શકે એવી પરિસ્થિતિ ત્યાં નથી. ઘણો ઉઘાડ પીડાઈ જાય છે. છતાં સંગની પંચેન્દ્રિય હોવાથી પોતાના સુખ દુઃખના પ્રયોજનને સમજવાની ત્યાં ગુંજાશ હોવાથી તે પોતાના પ્રયોજન બાજુ વળી શકે છે અને અપ્રયોજનથી ખસી શકે છે. જેમ તડકો લાગે છાંય આવે છે કે નહીં ઉનાળામાં, ગાય ભેંસ બકરા ક્યાં બેસે છે? તડકે બેસે કે છાંય બેઠા હોય? કેમ, ક્યાંથી ખબર પડી? નથી ખબર પડતી, ખબર પડે છે. પોતાના સુખ દુઃખની એને ખબર પડે છે. એ તો હજી મન વગરનું પ્રાણી છે તો એટલો ઉઘાડ છે. માકડ છે એ તો ત્રણ ઇન્દ્રિય વાળું પ્રાણી છે, આંખ નથી. માકડ ને આંખો નથી એમ કહેવાય છે, છતાંય તેને એટલો સુખ દુઃખ નો ખ્યાલ છે. તો જેને મન છે એને સુસ્પષ્ટ ખ્યાલ છે. પાંચ ઇન્દ્રિયો ને ઉપર જે મન છે વધારે, એને સુસ્પષ્ટ ખ્યાલ છે કે મારું પ્રયોજન ક્યાં છે. તો એ પોતાના પરિણમનમાં આ વિભાવ છે, આ વિભાવ છે એમાં રાગાદિ ભાવ છે તે આકુરતા છે, દુઃખ છે. આ જ્ઞાન છે એ રાગ વિનાનું છે અને એમાં અણાકુર સ્વભાવ પણ હોવાથી એમાં સુખ છે. એ અનંત સુખના ભંડારને જાણીને, જાણીને લીધું છે, જાણીને એટલે ઓળખીને, અનંત સુખના ભંડારને ઓળખીને જાણીને એને અનુભવવાનો પ્રયત્ન કર. આ મારું સ્વરૂપ છે, પ્રબળ પ્રયત્ન કર, એનો જોરથી પ્રયત્ન કર. આ એક જ પ્રયત્નથી કાર્ય થશે ને બાકીના કોઈ પ્રયત્નથી આ કાર્ય આત્મકાર્ય થશે. તિર્યંચ તો એ કઈ નહીં, તો સ્થિતિ એની વક્રતાને કારણે થઈ ગઈ છે. ભૂતકાળમાં માયાના વક્રતાના તીવ્ર પરિણામ થઈ જવાને કારણે એ તિર્યંચની સ્થિતિ થઈ ગઈ છે. પણ છે તો આત્મા. ભાવ આડા થવાથી શરીર આડું થઈ ગયું છે, ખોળ્યું એવું બન્યું છે, પણ સ્વભાવે તો એ ચૈતન ઘન બિરાજે છે. સ્વભાવથી તો એ પરિપૂર્ણ પરમાત્મ તત્વ છે. અંદર એ પોતાના પરમાત્મ તત્વને જાણે છે એટલે ઓળખે છે, ઓળખે છે એટલે એના અનુભવનો એને ભાવ જાગે છે, ભાવના જાગે છે, એ પ્રયત્નને ઉભો કરે છે, પુરુષાર્થને ત્યાં પ્રગટ કરે છે અને અનુભવ કરી લે છે. એ જ કરવા જેવું છે, એ એક જ કરવા જેવું છે મુખ્યપણે, અને ખાસ કરીને એ જ કરવા જેવું છે. કર્તવ્યની અપેક્ષાએ તો બીજું કાંઈ કર્તવ્ય નથી. વ્યવહારે ફલાણું કર્તવ્ય છે, વ્યવહારે ફલાણું કર્તવ્ય છે એમ કહેવાય છે, તો પણ એ બધું આ કર્તવ્યની પાસે અત્યંત ગૌણ છે. મુખ્ય કાર્ય તો આ છે, બાકીનું બધું અત્યંત ગૌણ છે એમ છે. નિરાકાર જ્ઞાનનો વ્યવચ્છેદ એટલે બીજા જ્ઞેયો જ્ઞાનમાં જણાય ત્યારે એવી ઉપેક્ષા કર કે જાણે જણાય, જાણવા છતાં જાણતો નથી. જેમ સાંભળ્યું ન સાંભળ્યું કરે, દેખ્યું ન દેખ્યું કરે એમ બીજા જ્ઞાનને મુખ્ય કરે છો, કરે છે. જ્ઞાન હોવા છતાં જ્ઞાનને ચૂકી જાય છે, આખે આખો જ્ઞાનને ચૂકી જાય છે ને. જ્ઞાનમય અસ્તિત્વ છે, ચૈતન્ય મહાસત્તા છે. કેવી ચૈતન્ય મહાસત્તા છે કે અવિનાશી મહાસત્તા છે, જેને અવ્યાબાદ મહાસત્તા છે, જેના હોવાપણાને કોઈ સ્પર્શી શકતું નથી, કોઈ કાંઈ કરી શકતું નથી, બાધા પહોંચાડી શકતું નથી, અને અનંતકાળ એવા ને એવા અસ્તિત્વથી પોતે રહે એવું સામર્થ્ય ધરાવે છે, છતાં એવા મહાન અસ્તિત્વને ચૂકી જાય છે, ભૂલી જાય છે. રાગ તે હું એમાં રાગમાં તન્મય થઈને એક એવી કલ્પના સૃષ્ટિ ઊભી કરે છે કે એમાં એ દુનિયામાં એ ખોવાઈ જાય છે પોતાને ભૂલીને. પરિણામે એ ચાર ગતિના પરિભ્રમણમાં જાય છે. પણ આશ્રય લેવો ને લઈએ એમાં ફેર શું? સામાન્ય જ્ઞાન ને મુખ્ય કરવા પ્રયત્ન કરવો, પણ બે સાયમલ્ટેનિયસ છે, એક સાથે જ થશે. પ્રયત્ન બે દિશામાં નથી થતો. ટુ ધી પોઈન્ટ ઉત્તર આ છે કે પ્રયત્ન બે દિશામાં નથી થતો, પ્રયત્ન એક દિશામાં થાય છે. પ્રયત્ન બે દિશાનો નથી થતો, પ્રયત્ન એક દિશાનો. હે, આ અનુભવનો એટલે તો કહ્યું સીધું અહીંયા ડાયરેક્ટ સ્પીચ છે કે તું નાયક સ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. ચોખ્ખી વાત છે, એ જ બતાવે છે કે એક દિશાનો પ્રયત્ન છે અને બે દિશાનો પ્રયત્ન નથી. પણ બીજી દિશામાં એનો પ્રયત્ન વર્તતો હોવાથી ત્યાંથી છૂટવાનું છે એવું સાથે સાથે જ્ઞાન કરાવે છે. જાણવા માટેની વાત છે, કેમ કે કેટલાક આ જગતની અંદર જીવો કાલ્પનિક અધ્યાત્મમાં વિહાર કરે છે. હા, કે અમે તો આનંદ ઘનમાં મસ્ત છીએ, પરિણામના ઠેકાણા ન હોય ને અમે આનંદ ઘનમાં મસ્ત છીએ, એટલે એને બીજી સાઈડનું પણ જ્ઞાન કરાયું છે. એ તો જૈન દર્શનની વિશિષ્ટતા છે કે બધા પડખા ચોખ્ખા કરે છે. પણ બીજું જ્ઞાન કરાયું છે એટલે પુરુષાર્થની દિશાનો કરાવવા માંગે છે એમ તો વાત નથી. પુરુષાર્થ તો એક દિશાનો છે. તો એમાં ઘૂંચવા છે, એની તરજોડી જ્ઞાકાર સાથે ને ક્રિયા કરશે. એ દિશા ઉલટી છે, એ દિશા ઉલટી છે. આમ તો શું છે કે જ્ઞાયક સ્વભાવ, જ્ઞાન ક્રિયામાં રહેલો જે વ્યક્ત જ્ઞાયક સ્વભાવ, અને દ્રવ સામાન્ય સ્વરૂપે જે જ્ઞાયક સ્વભાવ, એ સ્વભાવની અપેક્ષા એ તો એક જ સ્વભાવ છે, પણ એ જ્ઞાન ક્રિયામાં એનું એ અંતરંગ પડખું છે, વ્યક્ત ભાવમાં પણ એનું અંતરંગ પડખું છે, અને જ્ઞેયાકાર જ્ઞાન એ જ્ઞાન ક્રિયાનું બહિરંગ પડખું છે. તો જે અંતરંગ પડખું છે એ બાજુ જ્યારે જવું હોય ત્યારે એને અંતર્મુખ થવું પડે છે. એટલે પ્રયત્ન છે એ અંતર્મુખની દિશાનો છે અને બહિર્મુખની દિશાનો નથી. જો જ્ઞેયાકાર જ્ઞાન સાથેનો એ પ્રયત્ન કરે તો એનો પુરુષાર્થ છે, એ બહિર્મુખ દિશામાં લાગે છે કે જે લગાવવા જેવો નથી. બીજું તો આપોઆપ છે, જેમ કે તંદુરસ્ત થાય, માથાનો દુખાવો મટાડવો હોય તો ઊંઘ આવે, દુખાવો મટે ને ઊંઘ આવે બે એક સાથે થાય, પણ દુખાવો મટે તો ઊંઘ આવે ને, એમ કોઈ પ્રશ્ન કરે કે અહીંયા તંદુરસ્ત થતા જ તારો દુખાવો મટશે, તંદુરસ્ત થવા માટે પ્રયત્ન કર, દુખાવો આપોઆપ મટશે, આમ છે, સાથો સાથ જ બને છે. અજવા અંધારાની જેમ, અજવાળું કર, અંધારાને કાઢવા માટે બીજો પ્રયત્ન કરવાનો પ્રશ્ન રહેતો નથી. ફરીથી શું પ્રશ્ન થયો? એ તો શું છે કે એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયાકાર જ્ઞાન છે, જ્ઞેયના આકારે પરિણમેલું જ્ઞાન છે, જ્ઞાન પોતે જ્ઞેયાકાર રૂપે થાય છે, તે જ્ઞાનનો બહિરંગ છે, તે જ્ઞાનનું બાહ્ય અંગ છે, એ બહારનું રૂપ છે કે જે ચોખ્ખું દેખાય છે બાહ્યથી, જે પર્યાયની જ વાત ચાલે છે. હા, એ પર્યાયમાં છે ને, જ્ઞેયાકાર પર્યાયમાં જ છે, એ જ્ઞાન પર્યાય જ છે, પણ એનું બાહ્ય રૂપ છે, બહારનું એ રૂપ છે. અને એનું અંતરનું રૂપ શું છે કે માત્ર જ્ઞપણું, માત્ર જ્ઞપણું અંદર જે સ્વભાવ છે એ એનું અંતરંગ રૂપ છે. તો અહીંયા જ્યારે અંતર્મુખ થઈને પોતાના અંતરંગને સ્પર્શવું છે, અંતરંગને વેદવું છે, અનુભવવું છે, ત્યારે એને બાહ્ય અંગ ઉપરથી લક્ષ છૂટી જાય છે. એ જ પર્યાયના જ્ઞેયાકાર ઉપરથી લક્ષ છૂટે તો રાગ અને રાગના વિષય ઉપર લક્ષ રહેવાનો તો સવાલ જ રહેતો નથી. આ મૂળમાંથી જ છેદાય છે બધું, ત્યાંથી ઉઠવું છે એ મૂળમાંથી જ ઉઠી જાય છે, આગે જઈને પાછું ફરવાનો પ્રશ્ન રહેતો નથી. સ્વભાવને પકડતા, સ્વભાવને ગ્રહતા, સ્વભાવને વેદતા, સ્વભાવને અનુભવતા બધું છૂટી જાય છે, આપોઆપ છૂટી જાય છે, બીજું કાંઈ રહેતું નથી. લક્ષમાંથી છૂટી જાય છે, લક્ષમાંથી છૂટી જાય છે, લક્ષમાંથી એ લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય, એ લક્ષ ઉપર જ આખો આધાર છે. અત્યારે શું છે કે મિથ્યા દ્રષ્ટિપણામાં જીવ વાંચે છે આત્માનો વિષય, સાંભળે છે આત્માનો વિષય, પણ લક્ષ છે રાગ ઉપર ને, લક્ષ છે શરીર ઉપર ને, લક્ષ છે સંયોગ ઉપર, એ જ એને મોટામાં મોટું પ્રતિબંધક કારણ છે. કોઈ મોટો પ્રતિબંધ હોય તો એ છે કે એનું પરલક્ષ છે, એ પરલક્ષી જ્ઞાનમાં એ અંગ પૂર્વનો અધ્યયન પણ કરી ચૂક્યો છે, 11 અને 9 પૂર્વ સુધી પહોંચ્યો છે, પણ પરલક્ષ છે એ જ એને નુકસાનનું કારણ છે. એટલે લક્ષ ફેરવવું એ મુખ્ય, આખા શાસ્ત્ર જો કહે, સર્વશાસ્ત્રો કયા હોય તો એ લક્ષ ફેરવવા માટે છે. લક્ષ ફરી ગયું એટલે ખરેખર તો લક્ષ ફેર્યું નથી, એનો આત્મા જ ફરી ગયો છે, એમ છે. આત્માને ઓળખવો, આત્માને ઓળખતા પહેલા લક્ષ ફરે છે, એનો નિશ્ચય કરવો, એ દિવસે દશમને દિવસે વક્તવ્યમાં આવ્યું હતું, નિશ્ચય કરવો પહેલા, નિર્ણય કરવો પહેલા, નિશ્ચય કરવો, આત્માને ઓળખવો જોઈએ છે. ઓળખીને અનુભવ થાય છે, ઓળખાણ પણ ન હોય એનો અનુભવ થવાનો પ્રશ્ન રહેતો નથી.
Thank you.
એક ગુણ ને પર્યાયમાં ઘણું કામ થાય છે એવું છે. એટલે શું છે કે સર્વ છદમસ્ત જીવોને જ્ઞાનની પર્યાયમાં મુખ્ય અને ગૌણ એવા બે વિભાગ પડે જ છે. હવે અહીંયા શું થાય છે કે જ્યાં લક્ષ છે ત્યાં મુખ્યતા છે, બાકી જ્યાં વેપાર ચાલે છે સાંભળવું વાંચવું ત્યાં ગૌણતા છે. પર્યાયમાં એક પર્યાયમાં બે રીતે પ્રવૃત્તિ થાય છે, બે પ્રકારે પ્રવૃત્તિ થાય છે. જ્ઞાનની એક પર્યાયમાં બે પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આપણે ઘરે મોટો પ્રસંગ હોય, ઉત્સવ હોય, લગ્ન પ્રસંગ હોય, મોટું ફંક્શન હોય, ઘણા કામ હોય, પણ જે એનો કાર્યદક્ષ માણસ હોય એ ક્યારે કયું કામ કરવું એ જાણતો હોય છે. અને એ કામે એ ત્યાં બરાબર ઉપસ્થિત થઈને કામ કરતો હોય ત્યારે કોઈ વચમાં એમ કે ફલાણું ફલાણું છે, ફલાણું આ કામ છે, હજી આ કામ છે, હજી કામ કે હોય હો કામ ખબર છે ભાઈ, અત્યારે આ કરવા દે, અત્યારે આ કરવાની જરૂર છે. તો એ બધા કામનું જ્ઞાન નથી એને, કે જ્ઞાન બધા કામનું છે કાર્યદક્ષ માણસને, પણ બધું ગૌણ છે. અને જે કરવું છે તે મુખ્ય છે એમ છે. જે કરવું છે તે મુખ્ય છે એમ અહીંયા કે છે કે તું સદા સર્વદા સર્વકાળે આ એક સ્વરૂપને જ સ્વભાવને જ મુખ્ય કર, અને સર્વકાળે બધું ગૌણ કર. આટલી વાત છે. મુખ્ય ગૌણ તો કરે જ છે ને, પણ સીધી વાત અનુભવની વાત છે ને. તો એમ અહીંયા જ્યાં સુધી સ્વભાવનું લક્ષ નથી, ઓળખાણ નથી, ત્યાં સુધી જે ક્રિયા થાય છે એ લક્ષ વગરની ક્રિયા છે. એ લક્ષ વગરની ક્રિયા છે, એના ફળને સાર્થક નહીં કરે, એ ક્રિયા નિષ્ફળ જશે. એટલે એમ કહ્યું કે લક્ષ થવા અને તેનો તેનો એટલે આત્મ સ્વરૂપનો આત્મ સ્વભાવનો કયા શાસ્ત્ર સુખદાય. સર્વ શાસ્ત્રો જે કયા આ એક માટે કયા છે, ટોટલ માર્યો છે એક જ લીટીમાં. લક્ષ તો એક ધારું રહે છે, લક્ષ થઈ જાય એક એવી ચીજ છે કે ફરતું નથી. એના માટે તો આપણે દ્રષ્ટાંત લઈએ છીએ કે એક માણસને પૈસાનું લક્ષ છે, અથવા સર્વ જગતના જીવોને આર્થિક પ્રયોજન મુખ્ય છે, તો એ કોઈ પણ પ્રવૃત્તિ કરશે એમાં લક્ષ નહીં ફરે. દુકાને સારો ગ્રાહક આવીને એની પાછળ ખર્ચ કરશે, ખર્ચ કરવું એ તો ચોખ્ખું પૈસાનું નુકસાન છે. બહુ સારા ગ્રાહક છે, બહાર ગામથી આવ્યા છે, એને પાલીતાણા સુધી મોટરમાં ફેરવી આવો, એને આમ આજુબાજુના બાગ બગીચા દેખાડી દો, એને સારું સારું ખવડાવો, સારી રીતે, ભલે થોડો ખર્ચ વધારે થાય, ઘરમાં છોકરાને ન ખવડાવે એવું સારું સારું લાવીને ખવડાવે, ઊંચામાં ઊંચી મીઠાઈ લાવીને, બદામની કતરીને, કાજુની કતરીને, છોકરા કરતા વધારે વાલા છે ને, એનું લક્ષ અહીંયા પ્રયોજનની સિદ્ધિ જોવે છે. નુકસાન નથી કરતો પણ એ લાભ કરે છે, લક્ષ નથી ફરતો. ચોખ્ખું નુકસાન કરવામાં પૈસા દઈ રહ્યો છે ને ખર્ચી રહ્યો છે ત્યારે પણ લક્ષને વધારે મજબૂત કરે છે. તો બીજી ક્રિયામાં તો પ્રશ્ન જ નથી રહેતો કે લક્ષ ફરે છે. લક્ષ ચીજ એવી છે કે ફરતી જ નથી ને, એનું નામ લક્ષ છે. શ્રદ્ધા તો હજી થઈ નથી ને, પહેલું લક્ષ થાય છે ત્યારે શ્રદ્ધા નથી થઈ એની, પછી શ્રદ્ધા થઈ જશે ત્યારે શ્રદ્ધાને લક્ષ બે છે. પછી શ્રદ્ધા થઈ જાય પછી તો બહુ પાકું થઈ ગયું, ગાંઠ વાગ્યું, વળી ગઈ આત્મા સાથે શ્રદ્ધા જ્ઞાનને. એ જ કરવા જેવું છે જેના એક સમયના અનુભવ આગળ, હવે એનું મૂલ્ય બતાવે છે, કિંમત આંકે છે, કે જેના એક સમયના અનુભવ આગળ ચક્રવર્તીના રાજ પણ તુચ્છ છે. આમ તો અનુભવની સાથે જગતના કોઈ પણ પદને, પુણ્યના પદને સરખાવવું એ ઉચિત તો નથી, કેમ કે આ તો પવિત્રતાનું પદ છે ને આ પુણ્યનું પદ છે. ચક્રવર્તી મલિન ભાવનું ફળ છે, છતાં પણ તને તું જ્યાં રોકાશી તો જગતના પદાર્થ માટે રોકાશે. તારે તો ચક્રવર્તી પદ નથી, પણ બહુ બહુ તો જે કાંઈ તારો વ્યવસાય છે, જે કાંઈ તારો ઉદય છે, જે કાંઈ પ્રકાર છે એમાં તું રોકાશે. તો એને એટલું તું મહત્તા આપે છો અને તારા આવા મહાન અનુભવના કાર્યને ગૌણ કરે છો, તો તને અમે એમ કહીએ છીએ કે તારી પાસે તો હવે હારી ગોદડી પણ નથી ચક્રવર્તી જેવી. પણ એ ચક્રવર્તીનું રાજ પણ તુચ્છ છે એવો આ અનુભવ મહાન છે, એટલે એને એની એના એની ભાષામાં સમજાવે, એની ટર્મમાં સમજાવે છે. ખરેખર તો બે વાતને મેળ ખાય એવું નથી. અનુભવ તો અનુપમ તત્વ છે, અનુપમ ભાવ છે, જેને ઉપમા જ જગતના કોઈ પદાર્થ સાથે આપી શકાતી નથી. છતાં જગતનો જીવ સંયોગમાં કિંમત આંકીને અટક્યો છે, એટલે ઉત્કૃષ્ટ સંયોગને તુચ્છ બતાવે છે એની પાસે, કે જેના એક સમયના અનુભવ આગળ ચક્રવર્તીના રાજ પણ તુચ્છ છે. એ ચક્રવર્તીને આયુષનો એક સમય વધારવો હોય તો વધી શકે નહીં. જ્યારે અનુભવમાં તો ચારે ગતિના ભવ ભ્રમણના મૂળને એક સાથે છેદી નાખવામાં આવે છે. એક મરણને દૂર કરવામાં આવતું નથી, અનંત જન્મ મરણને એમાંથી દૂર કરવામાં આવે છે. એની કિંમત કેટલી? અનુપમ. જે અનુભવને ચક્રવર્તીઓ નમે છે, ઇન્દ્રો નમે છે કે નહીં? એ અનુભવ છે એ પોતે પવિત્ર હોવાથી પૂજ્ય છે, અને એ અનુભવી પવિત્રતાના ધારક હોવાથી પૂજ્ય છે. ત્યાં એવા એ અનુભવ માટે તું પ્રબળ પુરુષાર્થ કર. આ રીતે તને કિંમત પણ આંકી દઈએ છીએ, જેની કિંમત આડે તું અનુભવને ગૌણ કરે છો, તો હવે કિંમત કોની વધારે છે અને શું મુખ્ય કરવા જેવું છે ને શું ગૌણ કરવા જેવું છે? એ અનુભવ માટે પ્રબળ પુરુષાર્થ કર. દુનિયામાં કેમ આગળ વધવું અને બહાર ગણતરીમાં કેમ આવવું? અરે રે, એ બધું શું છે ભાઈ? શું કહે છે કે એ તો ઘણા નીચ કક્ષાના પરિણામ છે, હલકા પરિણામ છે. જેમ ગંદા પરિણામ છે એમાં અરે રે આ શું છે એમ થાય છે, એમ મનુષ્યમાં જે માનની પર્યાય મુખ થઈ જાય છે એને કહે છે અરે રે આ શું છે. આ દુનિયામાં કેમ આગળ આવવું ને બીજા લોકોની ગણતરીમાં કેમ ગણાવવું? એવો જે તારો લોક દ્રષ્ટિનો પ્રકાર છે, જેને લોક સંજ્ઞા કહે છે શ્રીમદજી, લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એટલે જેનું ધ્યેય છે, એને અહીંયા ગુરુદેવ કહે છે અરે રે આ શું છે ભાઈ, આવા પરિણામ આ શું છે, આમાં કિંમત શું છે, આની કિંમત શું છે? આ આત્માને ગૌણ કરીને આ પરિણામ કરવા જેવા છે? તો બિલકુલ કરવા જેવા નથી. ગલગલિયા થાય તો મરી જાય એવું છે. મીઠી છુરી છે, મીઠી છુરી સોનાની હોય અને ઉપર સાકરનો રસ ચડાવ્યો હોય, સેકરીનનો રસ ચડાવ્યો હોય, ઠીક, પછી તો સારો સ્વાદ આવે કે નહીં? હે, પહેલા જીભ કાપવી એટલે સરખો સ્વાદ આવે, પછી સ્વાદ પેટમાં લઈ જાય છે તો પેટમાં રાખી નાખવી, મૃત્યુ થાય. અરે એ બધું શું છે ભાઈ? તારા અનંતા અનંતા ગુણોની ગણતરીનો પાર નથી. તારામાં જે અનંત અનંત દિવ્ય ગુણની સંપત્તિ છે, પાર વિનાના ગુણો છે, જેને ગણતરીમાં લેવા જતા ગણિત નાનું પડે છે, ગણિત ટૂંકું પડે છે. જે ગણતરીનો મુખ્ય વિષય છે એ વિષય ત્યાં જ્યાં ટૂંકો પડી જાય છે. એવો તું માન છો, એવો જે જ્ઞાયક સ્વભાવ, અનંતાનંત ગુણોની ગણતરીનો પાર નથી એવો જે જ્ઞાયક સ્વભાવ, એક સ્વભાવમાં ગુણ કેટલા, અલૌકિક ગુણો પાછા. આપણે ગુણનો એક ઉપમા લઈએ છીએ ને કે લૌકિક ગુણમાં એક વ્યક્તિને કોઈ મારે તો એની એક ક્ષમા કરે, આ હિંસા પાડે છે ને, મારે તમે લાફો માર્યો એક ગાલે તો આ બીજા ગાલે મારે, અમે ક્ષમાનું પ્રદાન કરીએ છીએ, અમારે કોઈ ક્રોધ કરવો નથી તમારી સામે. લોકોમાં ભાવ આપો કરે આટલો આની સામે ક્રોધ કરે છે, છતાં એને ક્ષમા આપે છે. અહીંયા કે છે એવો શુભ ભાવ એ પણ અહીંયા ગુણની ગણતરીમાં નથી. આત્માનો ગુણ જેને ગુણ ભંડાર આત્મા કહીએ એ અનંતા ગુણોમાં હજી એનો સમાવેશ નથી. એને જો અવગુણ કહીએ તો ગુણ કેવો, આ વિચારવા જેવું છે. કે ક્ષમાનો રાગ ન કરે પણ જ્ઞાતા દ્રષ્ટા રહી જાય. ઉપસર્ગ પરિસરના કાળમાં વિતરાગ ભાવે જ્ઞાતા દ્રષ્ટા રહી જાય, નાયક રહી જાય, ત્યારે એને નિશ્ચયથી ક્ષમાગુણ પ્રગટ થયો છે. જેને જૈન દર્શનનો ક્ષમાગુણ કહેવામાં આવે છે એ આ છે, જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું છે. હું મુનિ છું ને હું જૈન છું, તેથી મારે ક્ષમા કરવા યોગ્ય છે ને ક્રોધ કરવા યોગ્ય નથી, એવો ક્ષમાનો વિકલ્પ એ પણ જ્યાં દોષ છે ત્યાં ગુણનું સ્થાન કોઈ બીજું છે, એ અલૌકિક છે, એવો વિષય છે ગુણનો. એવા એવા અનંતા ગુણોની ગણતરીનો પાર નથી. એ આત્માની ઓળખમાં અનંત ગુણની ઓળખ થઈ ગઈ છે. ભલે ભેદથી અનંત ગુણો ન જાણે પણ અભેદપણે અનંત ગુણોની ઓળખ થઈ ગઈ છે. અને એ ગુણોની રુચિ ત્યાં પ્રગટે છે, અનન્ય રુચિ ત્યાં પ્રગટે છે ગુણોની. આવા ગુણો છે એટલા રૂચે છે કે એ રુચિ અપ્રતિહત ભાવે સમ્યક દર્શનને સમ્યક શ્રદ્ધાને પેદા કરે છે. એવો જે અનંત ગુણવાન જ્ઞાયક સ્વભાવ, પ્રભુ તેને અનુભવવાનો પ્રયત્ન કરશે. ગુરુદેવનું સંબોધન કેવું છે, પ્રભુ તેને અનુભવવાનો પ્રયત્ન કર, એને પ્રભુ કહે છે. એ જ આ ભાવમાં કરી લેવા જેવું છે. આ મનુષ્ય ભાવ એમાં સારા સારનો વિવેક કરવાની બુદ્ધિ, સાચા દેવગુરુ શાસ્ત્રનો જૈન દર્શનનો યોગ, એમાં પણ ઇથી ઉત્કૃષ્ટ સત્પુરુષનો યોગ, જ્ઞાની ધર્માત્માનો યોગ, સબ અવસર આ ચુકા હે એના જેવા, કોઈ વાત બાકી. પછી આ મનુષ્ય ભાવ પોતાનું હિત કર્યા વગર પૂરું કરવામાં આવે આયુષ, તો એને બહુ મોટી ગફલતમાં રહીને સમય પસાર કરી નાખ્યો છે એના જેવું. જેમ કોઈ મોટો રોગ થયો હોય ને ગફલતમાં ન રહેવાય, નહીતર વધી જાય ને પછી કાંઈ કંટ્રોલ થઈ શકે નહીં, એમ આ મિથ્યા શ્રદ્ધાનો મહારોગ કંટ્રોલ ન થયો પછી કંટ્રોલ નહીં રહ્યા, ચાર ગતિમાં પછી ક્યાંય એનો પત્તો ખાશે નહીં. એટલે એ તો જે આત્માર્થીને જે ભાવ ઉપજે છે એનું અહીંયા નિરૂપણ છે કે એને તો સહજપણે અંદરમાં એ તાલાવેલી લાગે છે કે આ ભાવમાં આ કરી લેવા જેવું છે. બીજું બધું થાય ન થાય, સુધરે કે બગડે, જે થવું હોય તે થાય. એક વાર તો ઉલાળીઓ કરી નાખે નથી માણસ કહેતા, આ તો બધું ઉલાળીઓ કરીને ભાગ્યા, રમત રમે ને એમાં ઘણા ગુસ્સા થઈ જાય, આખી ચોપાટ ઉલાળી માગે. હે એમ આ સંસારની બાજુનો ઉલાળીઓ કરીને આ કરી લેવા જેવું, જે થવું હોય તે થાવ, બગડો તો બગડો, સંસારના કાર્ય સુધરો તો સુધરો, જેમ થવું હોય તેમ થાવ, પણ આ કામ તો કરવું કરવું ને કરવું જ છે. એવી જોરથી તૈયારી હોય તો જ એ ગૌણ થાય છે, નહીં તો એની ગૌણતા આવતી નથી. આપ મિત્ર એમ કહે ભાઈ આ ગૌણ કરવું કેવી રીતે અમારે? જો આત્માની મુખ્યતા થાય અને આ બધી ગૌણતા થાય એક સાથે તો કાર્ય થાય છે, પણ આ બધું ગૌણ કરવું કેવી રીતે? કે એની કિંમત છે એકદમ નિર્મૂલ્ય થઈ જાય, કે એની કોઈ કિંમત નથી. આ જીવને ઉત્કૃષ્ટ અનુકૂળ સંયોગો અનંતવાર થયા અને ઉત્કૃષ્ટ પ્રતિકૂળ સંયોગો પણ અનંતવાર થયા છે. પરિભ્રમણના કાળમાં એ બધું થઈ ચૂક્યું છે. હવે તું ફરીને થોડોક સુધારો કરવા, અત્યારે બીજું કઈ નહીં થાય તારાથી. તું કઈ અત્યારે ચક્રવર્તી થઈ જાય તો છે નહીં, બહુ તો તારા સરવૈયામાં આવતું હશે એના કરતા 2-4-10 ગણું વધારે આવશે. બીજું શું ફેર પડવાનો? આંગળી ફાટીને કઈ થાંભલો થાય એવું નથી. આપણે જે એક માણસ જે કઈ એના પ્રમાણમાં કામ કરતો હશે ને, કે અમર્યાદિત કામ ચાલે છે, જે મર્યાદામાં કામ ચાલે છે એ મર્યાદામાં જ નફો નુકસાન છે. થોડાક માટે સમય તો બગાડવા રહ્યો ને, કે એમાં થોડુંક બરાબર વધારે થવું જોઈએ, થોડું વૃદ્ધિ થવું જોઈએ, થોડું વધારે વૃદ્ધિ વધી જવું જોઈએ. આટલું એક વધી જાય તો સારું, એક આટલું વધી જાય તો સારું. એમાં જે ટીંગાઈ રહ્યો છે, ટીંગાઈ રહ્યો છે, આયુ આખું ખલાસ કરે છે, તો એને એ વિચાર કરી લેવો જોઈએ. અનંત આખું જગત અનુકૂળતાનો ગંજ ખડકાઈ જાય તો આ આત્માને શું સુખ થઈ જવાનું છે? અનુકૂળતાનો આખો ગંજ ખડકાઈ જાય તો આ આત્માને સુખ શું થવાનું છે? કે એમાંથી કાંઈ સુખનો પણ આવવાનો નથી. અને કદાચ પ્રતિકૂળતાનો ગંજ ખડકાઈ જાય તો આ આત્માને શું થઈ જવાનું છે? કે અવ્યાબાદ સ્વરૂપને કાંઈ થવાનું નથી. જો આમ જ પરિસ્થિતિ છે તો પછી અનંત સુખના ધામને એનાથી દૂર રહીને શા માટે બીજા ક્લેશમાં ચાલ્યું જવું? એ તો બધું દુઃખદાયી છે, એકાંતે દુઃખદાયી. એટલે આ બોલ છે એ બહુ સારો છે. એકલા અનુભવની આમાં પ્રેરણા છે, એકલા અનુભવની જ પ્રેરણા છે, બીજી વાત લીધી નથી. અને એનું કેટલી કિંમત છે, એને કેટલી હદે પ્રાયોરિટી આપવી જોઈએ, મુખ્યતા આપવી જોઈએ. આ તો અંદરમાં કરવાનું કામ છે, કંઈ બહારમાં ધમાધમ કરવાનું તો આ કોઈ કામ નથી. પોતાનું કામ પોતામાં અંદરમાં બેસીને થઈ શકે છે, અને એમાં કોઈ સાધનની સાધનાંતરની અપેક્ષા નથી. કે આટલું સાધન હોય અને આટલી સગવડ હોય તો મારા પરિણામ કામ કરે એવી કોઈ આડ બાંધવા જેવી નથી. એટલે બધું ગૌણ કરીને, સર્વને ગૌણ કરીને આ ભાવમાં, એટલે આ ભાવમાં એટલે વર્તમાનમાં જ, કેમ કે કઈ આયુષની કોઈ નિશ્ચિતતા નથી. મનુષ્ય ભાવ પણ અનિશ્ચિત આયુથી ઘેરાયેલો છે. કોઈને નિયમ નથી કે તંદુરસ્તી સારી હોય એટલે આયુષ પૂરું ન થાય, એવી વાત પણ ક્યાંય છે? ગમે તે સ્થિતિમાં અનિશ્ચિતપણું છે એમ સમજીને એનું વર્તમાનમાં કાર્ય કરવા જેવું.
વાહ, એ જ જીવનધર ભગવાન, જય પરમ કૃપાનિધિ.